અથવા દુઃખ નાશ થાય એ કાર્યનું નામ પ્રયોજન છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી આ એક આધાર લીધો છે, જે વડે આ બધા આપણને બધાને લાગુ પડે એ વાત છે. એમાં અસ્થિ નાસ્તિ બતાવી. શું અસ્થિ નાસ્તિ બતાવી? કોઈ એમ કહેતા હશે ને, મને હું સુખી છું, મને હવે સુખ જોઈતું નથી, હું સુખી જ છું. એને જો કે સુખી જો તું હોત તો હજી કોઈની ઈચ્છા શું કામ રહેશે? ક્યારે પણ ઈચ્છા ક્યારે ઉત્પન્ન થશે? સુખમય દશામાં કે દુઃખમય દશામાં? કાંઈક વસ્તુ જોવે છે એવી જે ઈચ્છા માગણી કાંઈક થાય છે, એનો અર્થ કે એના વિના મને શું છે, શાંતિ નથી, સુખ નથી. મારે કાંઈક હજી જોવે છે, એનો અર્થ થયો કે એના વિના મને હજી દુઃખ છે. તો અહીંયા કહે છે કે એવી કોઈ પણ ઈચ્છા ન રહે તો સમજવું ત્યારે શું છે કે મને સુખ છે. તો અજે વડે જેનાથી સુખ થાય અસ્તિ, અને નાસ્તિ શું છે, દુઃખ નાશ પામે. એવું ના માનવું કે ઘણા તો એવું જ કે સુખ અને દુઃખ શું છે એ ના, જગતમાં એવું કોઈ છે જ નહીં, સ્ટેટ ઓફ માઇન્ડ છે. માન્ય તો સુખ અને માન્ય તો એવું જ છે ને, કઈ સુખ દુઃખ જેવું જગતમાં છે જ નહીં. ના, એ કલ્પના છે ખાલી, માન્ય તો એવું નથી. સુખ છે એ ગમવાપણું છે, જેની ચાહના છે, અને દુઃખ એનું નામ છે કે જેને આપણે છોડવા ઈચ્છીએ છીએ. જગતમાં એવી કોઈ પદાર્થ કેજો, આપણી કલ્પના હતી એટલે આપણને જે અત્યારના સુખરૂપ લાગે છે, ક્ષણવારમાં શું થાય છે, દુઃખરૂપ લાગે. શું છે, આપણી કલ્પના છે. પદાર્થ તો પદાર્થ રૂપે છે, અને જગતમાં સુખ ન હોત તો મહેનત શેના માટે કરવાની? તે ફરીથી આપણું પ્રયોજન શું છે, સુખ થાય અને દુઃખ નાશ થાય. અને એ પ્રયોજનની સિદ્ધિ જેનાથી થાય એ આપણા માટે ઈષ્ટ છે. ફરીથી આપણું એક પ્રયોજન શું છે, સુખ મળે અને દુઃખનો નાશ થાય. ફરી ફરીને વિચારવું છે કે મને સુખ છે કે નથી, છે કે નથી, વિચારવા જેવું છે. જેને જેને સુખના વિષય આપણે માયના હોય એનો કેટલો વખત આપણે રાખશું, કેટલો વખત રાખશું? અરે એને બદલશો માંડ માંડ. ચલો હવે સિઝન પૂરી થઈ, ને તો પેલા શું હતું, ઉનાળો છે એટલે મારે શું જોવે, ખાવામાં શું હોય, ભલે મોંઘી હોય પણ મારે જોશે. ખાઈને પછી ગુજરાતી મેં શું કહે, કેરીની સિઝન આવે રસને, પછી બહુ જ ખાય પછી શું થાય, ને ગુજરાતી શું કહે, ધરાઈ જાય, એનો સારો શબ્દ કાઠિયાવાડી શું છે, અપખે પડે. અપખે એટલે એ કહેવાય છે કે કંટાળે. તો કેમ, તું એને જો સુખનો વિષય માનતો તો. એ પણ એક સરસ ટોટનમાં જે લખ્યું છે, સુખની ચાહના અમુક સમયને માટે છે કે સદાને માટે છે? કાયમને માટે છે. તો કાયમને માટે જો સુખની ચાહના છે તો તને જેમાં સુખ લાગ્યું છે એ વિષયને બદલાવે છે શું કામ? તો જો એમાંથી સુખની ચાહના છે અને એમાંથી સુખ મળે છે તો શું હોવું જોઈએ? નિરંતર આવવું જોઈએ. સાકરમાંથી ગળપણ ક્યારે આવે, કેટલો વખત આવે? જયારે ચાખીએ ત્યારે આવે, પછી નો આવે. ક્યારે આવે? દિવસ ના આવે, રાત ના આવે. જીવનમાં આવો વિચારણાનો આપણે સુખ નથી કરતા, વિચારણાનો કોઈ દી સમય જ કાઢતા નથી. પૂજ્ય બેનસી એટલા માટે લખે સરસ, શું છે, કસાઈના વેગમાં તણાતા અટકવું. કસાઈના વેગમાં જતા સાચું શું છે એની વિચારવાનો પણ આપણી પાસે અવકાશ નથી રહેતો. કોઈ પણ એક ફ્લડની અંદર કોઈ માણસ તણાતો હોય, અને સાવ ગુજરાતીમાં કહે તણાતો હોય સાથે શું હોય, સાવ ફંગોળાતો હોય, ખબર નહીં ફંગોળા, કારણ કે વેવ્સ આવે તો થોડીક આ બાજુ જાય, બીજો વેવ આવ્યો તો બીજે, એની પાસે કોઈ કંટ્રોલ નથી રહ્યો. જેમ તણકલું કે કાગળ છે એ હવામાં ક્યાં ફંગોળાય છે, એમ એને વિચાર કસાઈના વેગમાં ક્યારે પણ શું થઈ રહ્યું છે, શું કરવા જેવું છે એવી વિચારણા પણ કરતા નથી. કારણ કે વિચારણામાં શું હોય છે, શું હોય છે, ઉપયોગની સ્થિરતા કરવી પડતી હોય છે. પણ કસાઈના વેગમાં ક્યારે પણ એ વિચારણા માટેનો સમય આપણે લેતા નથી. તો પહેલું જીવનમાં એક નક્કી કર્યું છે, જો મારે ધર્મ કરવો છે તો કાંઈ પણ કાર્ય એના ફળ વિનાનો હોય. કોઈ પણ જો કાર્ય કરવું છે તો એનું પેલું શું હોય છે? ફળ. આપણે માનીએ ન માનીએ, સ્વીકારીએ ન સ્વીકારીએ, એનું નિશ્ચિત ફળ. તો મારે ધર્મ કરવો છે એનું એક નિશ્ચિત ફળ છે. એના માટે કે મારે સુખ મને પ્રાપ્ત થાય અને દુઃખનો નાશ થાય. અને આ આપણું જે પ્રયોજન છે એ જેનાથી પ્રાપ્ત થાય એનું નામ શું કહેવાય? ઈષ્ટ. ઈષ્ટ કહેવાય, હિત કહેવાય છે. હવે કહે છે આ અવસરમાં વિતરાગ વિશેષ જ્ઞાન હોવું એ જ પ્રયોજન છે. કેવું શબ્દ વાય પર ટોટોલોજી? વિતરાગ વિજ્ઞાન. વિશેષ જ્ઞાન એટલે વિજ્ઞાન આવે ને, શેમાં આવે છે એવું? વિતરાગ વિજ્ઞાન. છ ઢાળા બધું યાદ છે, પણ એ તો આપણે કેવા જ્ઞાનમાં અટક્યા છીએ? જે જ્ઞાનના નિમિત્તે રાગદ્વેષની વૃદ્ધિ થવાની છે. ક્યારે પણ આત્મહિતકારી એવું વિતરાગ વિજ્ઞાન એ આપણું પ્રયોજન છે. અને એનાથી જ અનાકુળ નિરાકુળ એ સાચા સુખની પ્રાપ્તિ થાય અને સર્વ આકુળતારૂપ દુઃખનો નાશ થાય. આ ટોટલમાં જે લખ્યું છે એમાં ફરીથી આપણું પ્રયોજન શું છે? મારે પ્રાપ્તિ કરવી છે સુખનું. એનું કારણ કોણ છે? વિતરાગ વિજ્ઞાન. અને એનાથી, અને એનાથી બે શબ્દો એટલે કેવી રીતે સિદ્ધ્યા? જ્ઞાન એ આપણું સાધન છે અને સુખ એનું ફળ છે. શું સાધન છે આપણી પાસે? જ્ઞાન એ સાધન છે અને એનું ફળ શું છે? એ સુખની પ્રાપ્તિ છે. એ તો જીવનમાં આ પ્રકારે. અને એક જગ્યાએ ટોડરમલજી બહુ સરસ લખ્યું, સુખ ક્યારે થશે આપણને? અત્યારના આપણી સિચ્યુએશનનો વિચાર કરીએ, સુખ ક્યારે થશે? એમને બે ઓપ્શન આપ્યા, કાં તો આપણી ઈચ્છા પ્રમાણે જગતનું પરિણમન થાય, અથવા તો જગતનું પરિણમન છે આપણે સ્વીકારી લઈએ. બે ઓપ્શન છે. શું છે? સામાન્યપણે આપણી ઈચ્છા પ્રમાણે થાય તો આપણને કેવું લાગે છે? આમ સારું લાગે, ઠીક લાગે, એ તો પુણ્ય ઉદ્દેશ્ય ખાલી એક દ્રષ્ટાંત. અથવા તો શું છે બીજો ઓપ્શન, શું ખુલ્લો છે? જગતમાં જેવું પરિણમન થાય છે એનું મારે સ્વીકાર. હવે એમાં પોસિબિલિટી કઈ છે? હું એ ઈચ્છું એવું જગતમાં થાય ને? થાય છે, થાય. ઘણું થાય, થોડું ના થાય જરા ગૌણ કર લેવું, પણ ઘણું થાય. ઘણું નથી થતું, નથી થતા એને કોઈ વિચારતા નથી. દૂરના પદાર્થની વાત તો દૂર રહી, જે 24 કલાક નજીકનું છે જેમાં મારા પણ માનીને બેઠા, એમાં જો તારું ધાર્યું થતું નથી તો કે હું દુનિયામાં કરીશ શું ધાર્યું? પોતે પોતાની વિચારધારાને અભિપ્રાયને ઓળખતા કેમ નથી આપણે? તો અહીંયા આપણે ક્યારે પણ ન વિચારવું કે મારી ઈચ્છા પ્રમાણે જગતમાં થશે કે નહીં થાય. કોઈ ભરોસો ઈચ્છા પ્રમાણે સાતાનો ઉદય કે પુનનો ઉદય કે જસ્તો એ બારમાં દેખાશે, એ પણ કેવું છે? જેને પોતાનું માનવું લેલું ક્યારે ઉદય બદલાતે એ તારું નહીં માને. તો આવા ઉદયની અનિશ્ચિતતામાં તું સંતોષ માનીને બેઠો છે. તો અહીંયા આપણને અહીંયા ઈષ્ટોપદેશની વ્યાખ્યા એટલા માટે કરી કે આવો તને હિતકારી ઉપદેશ કે જેનાથી તારા પ્રયોજનની પ્રાપ્તિ થાય. તારે જે પ્રાપ્ત કરવું છે એ તને એ પ્રાપ્ત થાય એના માટે આ શાસ્ત્રનું છે. અને એના રચયિતા કોણ છે? પૂજ્યપાદ આચાર્ય દેવ. એમનું ખરેખર નામ શું હતું? દેવનંદી આચાર્ય. અને એમનું શાસ્ત્ર શું છે? બીજું એક કયું છે ખાસ પ્રસિદ્ધિમાં? સમાધિ શતક અથવા સમાધિ તંત્ર, બે નામ છે. એનો શું શબ્દ છે? સમાધિ તંત્ર. તંત્ર એટલે તો ખબર હશે ને, એડમિશન એટલે બહારની સિસ્ટમ. બહારમાં કે ના સંસાર સરકારનું તંત્ર છે. તંત્ર એટલે કે નહીં, એક વ્યવસ્થા જે ગોઠવાયેલી હોય છે. એમ તને જો સમાધિ પ્રાપ્ત કરવી હોય, અને સમાધિ કોની કહેવાય? સમાધિ કોની? એક જગ્યાએ આંખ બંધ કરીને આમ બધું બેસી જવું શું હશે? અથવા ઓલો ઘણા દટાઈ જઈને કરી સમાધિ શું છે? આદિ વ્યાધિ ઉપાધિથી રહિત તેનું નામ શું છે? સમાધિ. આધિ એટલે આધિ, વિકલ્પો એક પછી એક, વિકલ્પોની ઝંઝાળ એક પછી એક ધારા એ આવ્યા જ કરે, એ આધિ છે. વ્યાધિ એટલે શરીરમાં રોગ અને ઉપાધિ એટલે બાહ્યના સંયોગો, આ ત્રણેયના વિકલ્પોથી રહિત શું કહેવાય? સમાધિ. અને એના ઉપરથી શું છે? સમાધિ ઉપર શું છે? સમાધિ એટલે આમ સમાધિ, જ્યાં સમાનપણું થતા સમતા ભાવ પ્રગટ થાય, ઇષ્ટનો રાગ નહીં અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ નહીં, સમતા ભાવ, સામ્ય ભાવ, મમતા ભાવથી રહીત સામ્ય ભાવ, તેનું નામ જ શું છે? સમાધિ છે. તે સામાયિક છે તો એવું એ આપણને એમાં વાત કરી છે. એવી જ રીતે અહીંયા હિતકારી ઉપદેશ નાનો ગ્રંથ છે, પૂજ્ય ગુરુદેવસિંહના પણ આના ઉપરના પ્રવચનો થયેલા છે, જે આમાં તો રેકોર્ડ છે, શબ્દે શબ્દ પણ છે, 1966માં થયેલા છે. તો તેનું આપણે પહેલી ગાથાથી શરૂઆત કરી, એનું મંગલાચરણથી, અને એમાં બહુ જ 22 ગાથા સુધી તો લગભગ શું છે, દરેક ગાથામાં એક એક નાનું એવું દ્રષ્ટાંત છે. આપણા દરેક દૈનિક જીવનમાં એ આવતા હોય છે. એ પૂજ્યપાદ આચાર્ય જેમના ચરણ કમળની પૂજા દેવોએ કરી એના ઉપરથી પૂજ્યપાદ પ્રસિદ્ધ બાકી દેવનંદી આચાર્ય દેવ છે. એમાં પાનું નંબર 2 છે, એમાં પેલું જે ગાથા છે આ સંસ્કૃતમાં રચેલો શાસ્ત્ર છે, એનું કદાચ નીચે પદ્યાનુવાદ દેખાય છે. સકલ કર્મનો ક્ષય કરી વંચાય નહીં તો સાથે લઈએ આપણે, વંચાય જેટલું હશે. સકલ કર્મનો ક્ષય કરી જો કોઈ પણ એક શાસ્ત્રમાં મંગલાચરણમાં હંમેશા પેલું શું હોય છે? પોતાના જે કોઈ ઉપકારી છે, ઈષ્ટ છે, એને નમસ્કાર હશે. જેમ સમયસારમાં કોને નમસ્કાર કર્યા? વંદિતુ સર્વ સિદ્ધે. એવી જ રીતે પ્રવચનસારમાં કોને નમસ્કાર કર્યા છે? પંચપ્રવેષ્ટિ લઈને વિસ્તીર્ણકરો અને પ્રત્યેકને અને બધાને સાથે લઈને નિયમસારમાં કોને કર્યા છે? મહાવીર પરમાત્માને નમસ્કાર કર્યા છે. એમ અહીંયા કોને નમસ્કાર કરે છે? જો એનું પદ્યાનુવાદમાં જ છે, સકલ કર્મનો ક્ષય કરી. સકલ એટલે બધા, અને કર્મ ક્યાંય પણ અધ્યાત્મ શાસ્ત્ર આવે એમાં મુખ્ય કોને કહેવું? કર્મ એટલે શું લેવું? મુખ્ય ભાવ કર્મ. પછી ગૌણપણે સાથે કોણ લેવા? દ્રવ્ય કર્મ અને નો કર્મ. જેમ સમયસારની વ્યાખ્યા આવે, સમયસાર કોને કહેવાય છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત. તો એ રીતે એનું નામ શુદ્ધ કીધું છે ત્યાં. તો અહીંયા આખું સકલ કર્મનો પછી શબ્દ શું છે? ક્ષય એટલે શું હશે? નાશ, અભાવ. કેવો નાશ? ફરીથી ઉત્પન્ન ન થાય એવો નાશ. આનાથી શું ફરક છે? શું ફરક છે? આપણે ક્યાં અટક્યા છીએ અને અહીંયા શું બતાવે છે? થોડું મંગલાચરણ છે, પછી દ્રષ્ટાંત આગળ આવશે, પણ એક આમાં એક વિચારવા જેવું. અહીંયા ક્ષયની વાત આવે, શીઘ્ર આ સૌ ક્ષય કરું, સમયસારમાં આવે એ વાત શું છે? અને આપણે ક્યાં સેમાં અટક્યા છીએ? આપણે તારતમ્યતામાં, તીવ્રતા અને મંદતામાં આપણે સેમાં અટક્યા છીએ? અત્યારના કસાયની તીવ્રતામાંથી મંદતામાં. ખરેખર માર્ગ ક્યાં છે? મંદતામાં છે કે ક્ષયમાં છે? ક્યારે પણ બીમાર પડ્યા છે, ડોક્ટર પાસે જાશું, દવા કેવી લેશું? રોગ નહીં, ઓછો કરવાની કે અભાવ કરવાની? ના ના, ક્રોસિન લઈ એટલે આપણને એમ થાય હું સાજો થઈ ગયો. તો જેમ ન્યાસ શું હોય છે? કોઈ પણ દુઃખનો, વિપરીતતાનો, આકુળતાનો મૂળમાંથી નાશ કરવાનો. કેવી રીતે દવા લેશો? ભાઈ ટેમ્પરરી કાંઈ ને 6 મહિના ભલે હાજો થઈ જાવ, એવું કરજો કે ફરીથી ન થાય. એમ અહીંયા જૈન દર્શન ધર્મ કોને કહે છે? માર્ગ કોને કહે છે? કસાઈની તારતમ્યતા, ઇન્ટેન્સિટી કે કસાઈનો અભાવ? ત્રણ પ્રકાર વિચારી શકીએ છીએ, કસાઈની તીવ્રતા, કસાઈની મંદતા અને કસાઈનો અભાવ. એમાં ધર્મ ક્યાં હશે? તીવ્રતામાં કે મંદતામાં? તો મંદતામાં શું હશે? બહુ જ વિચારવા જેવું છે. કસાયની તીવ્રતા પાપ છે, મંદતા પુણ્ય છે, અને અભાવ તે ધર્મ છે. તો ભૂતકાળમાં શું કરવાનું બાકી રહી ગયું છે? પુણ્ય કરવાનું બાકી રહ્યું છે કે ધર્મ કરવાનું બાકી? કેમ ખબર પડી? કેમ ખબર પડી? અરે જો ધર્મ કર્યો તો અહીંયા શું કામ હોત? પુણ્ય કર્યું એટલે અનંતવાર સ્વર્ગમાં જઈ આવ્યો છું, નરક કરતા પણ વધારે વા. તો જીવે આપણે જ પોતે શું કર્યું છે? બે આવડે છે. શું આવડે છે? કસાયની તીવ્રતા કરતા અને મંદતા કરતા. લેકિન ક્યારેય શું નથી કર્યો? પણ કોઈ કે અમે મંદતા કરતા કરતા અભાવમાં વયા જશું તો શું વાંધો છે? ના પાડેથી ને કોઈ તર્ક તો કરે ભાઈ. જેમ કે કોઈને કહીએ 5,000 લોન હતી, એમાંથી અમે મહિને મહિને 1,000 ઇન્સ્ટોલમેન્ટ કરશું, તો પછી 5 મહિને પૂરું થઈ જાય કે ન થઈ જાય? તો ઓછું કર્યું એટલે થઈ ગયું કે નહીં? કે દ્રષ્ટાંત તો આટલું આપ્યું, સરસ દ્રષ્ટાંત જોવે ને બધાને. દ્રષ્ટાંત તો આપ્યું કે નહીં? 5,000 લોન હતી, મહિને મહિને 1,000 આપે તો 5 મહિનામાં પૂરું થાય? નહીં. દ્રષ્ટાંત પોતાને ન ગમે એટલે કુદ્રષ્ટાંત ન કહેવું. જે એક બહુ જ વિચારવા જેવું, હજી વિચારવા જેવું. તે 1,000 ઇન્સ્ટોલમેન્ટ પણ તને આપવાનો અભિપ્રાય થયો. શું છે? પેલું ક્યાંથી શરૂ થયું છે? તો પેલો એ અભિપ્રાય થવો જોઈએ કે કસાયનો અભાવ કરવા જેવો છે અભિપ્રાય થવો જોઈએ. ઓલાએ આપવાનું શરૂ ક્યારે કર્યું? પેલા એને શું કર્યું? અભિપ્રાય કર્યો કે નહીં? ક્રિયા તે જોઈ, પણ એ વખતના અભિપ્રાયને કેમ ન જોયું? એમ અહીંયા પેલો કયો અભિપ્રાય હોવો જોઈએ? કસાય અભાવ કરવા જેવો છે. એને અભાવ કરવાના પ્રયત્નમાં મંદતા સહેજે થઈ જાય. આ બધા દ્રષ્ટાંત આમાં આવશે આગળ હજી. પણ આપણે શેમાં અટવાઈ ગયા અથવા રોકાઈ ગયા છે? મંદતા કરવામાં ગયા, પણ અભાવ કરવા જેવો છે અભિપ્રાય નથી થતો આપણને. અને એટલા માટે અહીંયા તો ફરીથી શબ્દ શું છે? સકલ કર્મનો ક્ષય કરી. ક્ષય એટલે ફરીથી. અહીંયા કર્મ એટલે ભાવ કર્મ. અને ભાવ કર્મમાં શું લેવું? તીવ્ર કસાય કે મંદ કસાય? કસાય મંદ કસાય પણ અભાવ કરવા જેવો છે. તો પછી કરશું શું? જો એ પણ છોડાવશો તમે. માંડ માંડ પાપ છોડીને ક્યાં પહોંચતા હતા? મંદિરમાં પૂરીમાં કરતા હતા, મંદિરમાં આવતા હતા. હવે એને પણ તમે છોડાવો છો તો શું થશે એને? ફરીથી કેમ એટલું જ તને દેખાય છે કે હું શું બે કરી શકું છું? કાં તો પાપ કરી શકું, અને કાં ફરીથી વિચારવા જેવું છે હું શું કરી શકું? કાં તો પાપ અથવા તો પુણ્ય. બધા એમ જ માનીએ. અરે ભાઈ હું કરી શકું છું એવું જ્ઞાન તને થાય છે કે નથી થયું? તો જ્ઞાન થાય છે કેમ ભૂલી ગયો? તે પાપ કર્યું, પુણ્ય કર્યું, પણ ખબર ક્યારે પડી? જ્ઞાનમાં ખબર પડી ને, તો જ્ઞાનને કેમ ન સ્વીકારતો તું? અને એ જ અહીંયા પૂજ્ય ગુરુદેવજી આપણને શું દેખાડ્યું કે પુણ્ય પાપમાં તું અટક્યો છો, એનાથી મને સમય સમય શું થઈ રહ્યું છે? જ્ઞાન થઈ રહ્યું છે. એવું જો યાદ આવશે તો ક્યારેક પોતાના જ્ઞાયક આત્મા તરફ જવાનો અવકાશ આવશે. અને જ્ઞાનીઓ એવું જ કર્યું છે. પુણ્ય પાપ વખતે એમણે કોને ગોતી કાઢ્યું? જ્ઞાનને ગોતી કાઢ્યું. તો અહીંયા એ રીતે કે સકલ કર્મનો ક્ષય કરી પામા સ્વયં સ્વભાવ. કોની આ વાત ચાલી? અરિયંત અને સિદ્ધ પરમાત્મા એ કેવું કર્યું? બધા રાગ દ્વેષ મોહ અને એનો અભાવ થતા. એક ફરીથી એટલા માટે દ્રવ્ય કર્મનો અભાવ કરવો છે કે ભાવ કર્મનો અભાવ થતા એ સહેજે થઈ જશે? આપણે પ્રયત્નમાં શું વિપરીતતા ચાલે છે? પેલા તો નો કર્મને છોડવાની વાત ચાલે, પછી સેનાથી ચાલે? દ્રવ્ય કર્મને નિજરા કરવાની. પણ દ્રવ્ય કર્મ જેનાથી નિમિત્તે ઉત્પન્ન થયા એવા ભાવ કર્મનો કેમ વિચાર નથી? જેનું વેદન છે એવા ભાવની તો વિચારણા નથી, અને જેનું વેદન નથી એની આપણે નિરંતર ચિંતા કરીએ છીએ. તો સકલ કર્મનો ક્ષય કરી પાયમાં સ્વયં સ્વભાવ. ફરીથી શબ્દ શું? સ્વભાવ માટે પેલો આગળ શબ્દ છે સ્વયં. કહીને શું કહેવું છે? સ્વયં કહીને શું કહેવું છે? નહીં બધું ગુજરાતી તો ખબર પડે ને. સ્વયં એટલે શું? પોતાનું તો ખરું છે, જેને માટે બીજાની જરૂર ન પડે એ સ્વયં છે. શું છે? આજે આખું આપણે હંમેશા માની લઈએ છીએ કોઈક બીજાથી થવાનું છે, જેમ સાકરનો ગેળો સ્વભાવ છે તો એને માટે ગળપણ એને કરવા માટે શું કરવું પડે કે સ્વયં સ્વભાવ છે. સ્વયં સ્વભાવ કોને કહેવાય? જેમાં બીજાની મદદ ને સહાયની જરૂર, અને આપણી શરૂઆત જ તેનાથી થાય છે. કોક મને કરાવી દો, કોક મને કરાવી. પૂજ્ય બેનશી તો વારંવાર કીધું, અંતે કરવું તો તારે છે કે નહીં, કે બીજા તને શીખાડે, તને કોઈ રસોઈ કરીને આપશે, પછી મોઢામાં ગળો ઉતારવાનું કામ કોને કહે? એ કરાવી દેશે કોઈ? પરાધીનતા એ સમજી લેવું, ક્યારે હું સાધના કરી શકીશ નહીં. અભિપ્રાયમાં શું પડેલું હોય? પરાધીનતા જો અભિપ્રાયમાં પડી છે તો ક્યારે પણ સાધના થવાની નથી. સ્વાધીનપણે સાધના થયા વગર રહેશે નહીં, અને પરાધીનપણે ક્યારેય થશે નહીં. પણ મૂળ શરૂઆત જ ત્યાંથી થાય છે. તો પહેલી જ લાઈનમાં એક મંગલાચરણમાં પણ શું દેખાડ્યું આપણને? શું દેખાડ્યું પહેલી લાઈનમાં? મંગલાચરણ છે કે કોને ભગવાન કહેવાય? જેને તું ઈષ્ટ માને, પૂજ્ય માને, એણે શું કર્યું છે? સકલ કર્મનો શું કર્યો છે? નાશ કર્યો. અને તો પ્રાપ્ત શું થયું છે? સ્વભાવ. અને કેવો છે? સ્વયં. તારા મોક્ષ માર્ગનો પુરુષાર્થ તે કર્યો તો તને આ ફળ મળ્યું છે. તો તને કર્મનો નાશ થયો, નાસ્તી. એવું પણ એક વિચારવું, આ બે કેવું છે? અસ્થિ નાસ્તિ સાથે હોય. અસ્થિ માટેનો પુરુષાર્થ કરીએ, પછી શેનો પુરુષાર્થ કરવાનો? નાસ્તિ માટેનો. અથવા પેલા નાસ્તિનો પુરુષાર્થ કરીએ, પછી તો શું છે? એક જ સમયમાં એક જ કાર્યનું અસ્થિ નાસ્તિ રૂપ ફળ છે. પ્રકાશ કરવા માટે કંઈક જુદી મહેનત કરવી, ને અંધકાર દૂર કરવા માટે બીજી મહેનત કરવી, એવું નથી. એક જ અસ્થિના પ્રયત્નમાં નાસ્તિ થઈ જાય. વર્ણન બે પ્રકારે છે, કાર્ય એક જ છે. ખરેખર વર્ણન કેવી રીતે છે? બે પ્રકારે. ભાઈ તું અંધકાર દૂર કર, ઓલો કે ના તું પ્રકાશ કર, એટલે બે કામ કરવા છે. કે એક જ અસ્થિના કાર્યમાં સાચે નાસ્તિ આવી જાય છે. અહીંયા પોતાના કર્મનો જ્યાં નાશ કર્યો તો શું પ્રાપ્તિ થઈ? સ્વભાવની પ્રાપ્તિ. કેવી રીતે થઈ? સ્વયં સ્વભાવની. અને એવા સર્વજ્ઞાની પરમાત્માને જો આ રીતે એક ઓળખાણ કરાવે છે આપણને, કે જેને અહીંયા નમસ્કાર કરવું છે, બહુમાન કરવું છે, એ કેવા છે? જેમ સમયસારમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા તો શું આપ્યું? પછી એમની ઓળખાણ આપી. કે શું ઓળખાણ? કેવા છે સિદ્ધ ભગવાન? ધ્રુવ, અચલ અને અનુપમ. ગતિ એટલે દશાને, એ પદને એ પામેલા છે. તો જ્યાં જ્યાં પણ જેને તારે વંદન પૂજન કરે છે એનું પહેલા શું જાણવું જોઈએ? સ્વરૂપ જાણે. જે સ્વરૂપ સમજ્યા વિના, એ રીતે ટોડરમલજીએ પણ પેલા મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંચ પરમેશ્વરની વાત લખી, અને પછી હવે એનું સ્વરૂપનો વિચાર કરીએ. તો અહીંયા એનું કે સર્વજ્ઞાની પરમાત્માને કેવળ જ્ઞાન. સર્વ એટલે ટોટલ, પૂર્ણ, અને જ્ઞાન એટલે જ્ઞાન. કોઈને પૂરું જ્ઞાન હોઈ શકે? હોઈ શકે? હોય તો દેખાડો, દેખાડો. પૂરું જ્ઞાન હોય એ દેખાડો. બધા જ લખે, સાયન્ટિસ્ટ ને બધા જ લખે. શું લખે? શું લખે? એઝ ઓફ ટુડે ને બેસ્ટ ઓફ અવર નોલેજ. એ લોકો કીધું કે અમારું કમ્પ્લીટ થઈ ગયું, હવે આનાથી આગળ નહીં. નહીં, બધું કઈ ગોતતા જાય છે. કેવું એક વિચાર આવે છે? એક પેલા આપણે એને માનતા હતા, હવે આગળ વધાય એને માં, તો એનો અર્થ શું છે? પણ યથાર્થ છે શું? સર્વજ્ઞ સિવાય કોઈનું સામર્થ્ય નથી કે જ્ઞેયો સુધી પૂરું પહોંચી પડે. તો અહીંયા પરમાત્મા કેવા છે? સર્વજ્ઞાની. કોઈ કે જગતમાં સર્વજ્ઞાની નથી તો એને જ પૂછીએ. તે જગત જોઈને કહે છે કે જોયા વગર કહે છે? અને જો તે જગત જોયું નથી તો તને કહેવાનો અધિકાર નથી. અને જે તો જગત જોઈ લીધું તો તું જ કેવો થઈ ગયો? સર્વજ્ઞાની. તેવા સર્વજ્ઞાની પરમાત્માને નમો કરી બહુઓ, અંતરંગની ભાવના પૂર્વક એમને હું નમસ્કાર કરું છું. જેમ છડાળમાં કેવો શબ્દ વાપરો હતો? નમઃ ત્રિયોગ સંવાર. મન, વચન અને આપણે અહીંયા ત્રણ માંથી શું લાગે? ગુરુદેવસિંહના પ્રવચનમાં કે પૂજામાં શું હોય છે? ત્રણ માંથી શું હોય છે? કાયા તો હોય, ત્યાં બેસવું જ પડે, એટલે બીજો કોઈ ઉપાય નહીં. પછી સાથે શું હોય છે? કદાચ બોલતા હોય છે, ઘણા તો બોલવાનું જ નહીં, બોલવાનું કામ તો કોક બીજાનું હોય છે ને, એક કઈને એમ થાય કઈ શું કામ હશે વચન બોલવાનું, શું કામ કાયા તો હોય છે પણ સાથે બોલવાનું શું કામ હોય. ક્યારે પણ પ્રયત્ન કરીજો, બોલવાનું માથે આવશે ને ઉપયોગ રાખવો પડશે. વાંચ ભલે બીજા બોલતા હોય સાથે સાથે, પણ જો આપણે બોલવું હશે તો શું કરવું પડશે ઉપયોગ. આ તો શું બીજા બોલતા હોય આપણે કઈ ઉપયોગ આપણો ગમે ને, આ પદ્ધતિ કરવા જેવી છે, ઉપયોગની શું કરવા જેવી. અને ઉપયોગનો સ્થિર રાખવાનો જો હજી વાણીના યોગ્ય પ્રયત્ન નથી તો નિર્વિકલ્પ રૂપે જ્યાં મનનું પણ નથી, વાણી નહીં શરીર નહીં, એનાથી રહીત ઉપયોગની સ્થિરતા નહીં થાય તો અનુભૂતિ નહીં થાય. જ્યાં ઉપયોગની કેવી સ્થિરતા જોશે, શરીર આધારિત, વચન આધારિત કે મન આધારિત. અરે મન પાવે વિશ્રામ. હજી અહીંયા વચન આધારિત પણ આપણી શું નથી રહેતી, ઉપયોગની નથી રહેતી ને, ક્યાંય નથી રહેતી ને, ક્યાંય નથી રહેતી ને. હું પાય ભલે ચલો અહીંયા રે કે ના રે, બીજે ક્યાંય નથી રહેતી ને, નથી રહેતી ને, નથી રહેતી. જ્યાં રૂચિ લાગે ને ત્યાં રહી જાય છે. ત્યાં 3 કલાક નામ પૂરું ક્યાં થઈ જાય ખબર નથી પડતી ને. ત્યાં લાગે છે કે નથી લાગતું નહી, શું છે બધું. જીવનમાં જીવ જો ધારે તો કરી શકે એવું છે, પણ મૂળ ફરી ફરીને સવા નાખી દે એમ શું મૂળ છે, શેની ખામી છે. રૂચિ વગર કાર્ય થવાનું નથી, અને રૂચિ હશે તો થયા વગર રહેવાનું નથી. તો એ રીતે અહીંયા પેલા મંગલ કળશની અંદર પરમાત્માને યાદ કર્યા અને એમણે શું કર્યું એ આપણે કરવા જેવું છે એની વાત કરી. હવે અહીંયા આચાર્યદેવે કયો શબ્દ વાપર્યો, સ્વયં સ્વભાવ. સ્વયં એટલે પોતાથી જ, બીજાની નહીં. તો પ્રશ્ન થયો, અરે આવું પોતાથી જ કાર્ય કરવું પડશે. જો એના માટે સામે પેજ નંબર 3 છે, એમાં ઉપરમાં છે, શિષ્યને પૂછવાનો આશય છે કે સ્વ સ્વરૂપની સ્વયં પ્રાપ્તિને સિદ્ધ કરે, પણ તેનો દ્રષ્ટાંત દેખાડો. તમે પોતાની મેળે થઈ જાય એવું દેખાડો. કોકની તો શું જોવે, સપોર્ટ જોવે કે નહીં, હેલ્પ જોવે કે નહીં, બધું જોવે કે નહીં. એવો પ્રશ્ન કે તમે કીધું સ્વયં કહી દીધું, પણ કંઈ જોવે તો ખરું કે નહીં, મદદ જોવે કે નહીં. તો આચાર્યદેવ એના માટે દ્રષ્ટાંત સાથે આપણને એ વાત બીજી ગાથામાં એટલે છે, એનો લઈએ સાથે પદ્યાનુવાદ. યોગ્ય ઉપાદાને કરી જો ફરીથી આચાર્યદેવ આટલા વર્ષો પહેલાનો જે દ્રષ્ટાંત અત્યારના પણ એટલો જ એપ્લાય થાય કે ન થતો, આમાં કોઈ દી બે શબ્દ કોઈને નહીં ખબર હોય. સોના આજે ખાણમાંથી જે સોનાની ખાણ હોય ને એમાંથી નીકળે ત્યારે સોનું કેવું હોય, ટોટલી પ્યોર હોય છે, નહીં તો કેવું કહેવાય ને. એવો શબ્દ કોઈ સાંભળ્યો ન હોય, કાચું સોનું હજી કદાચ કહે છે. એનું નામ સુવર્ણ પાષાણ કહેવાય. શું કહેવાય છે, પાષાણ એટલે પથ્થર. ખાણ હોય તેમાંથી એની સાથેનું હોય ને મિક્સ, અશુદ્ધ યુપ્યોર, એ કાચું સોનું તમે કહો, પણ એ રીતે એનું નામ શું કહેવાય, મૂળ શબ્દ શું કહેવાય છે, સુવર્ણ પાષાણ. સુવર્ણ પણ છે અને સાથે શું છે, પથ્થર પણ છે. હવે કોઈ પણ પથ્થર બારમાં છે અને એક સુવર્ણ પાષાણ છે, પાષાણ એટલે પથ્થર. હવે તમે કહો છો એને અગ્નિ આપે તો શું થાય, તો શું થાય, સોનું છૂટું પડે અને એનું રજકણ જે પથ્થર છે એ છૂટું પડે. હવે કોઈ પથ્થર લઈ આવ્યો કે જો તમે આને ગરમ કરો તો આને ગરમ કરશું તો એમાંથી શું થશે, પથ્થરને ગરમ કરશું તો એમાંથી શું થશે, સોનું નીકળી જશે નહીં. કાંઈક તો તમે ઓલાને ગરમ કરો, તમે આને કરીએ છીએ. જેમ તલ હોય કે સિંગ હોય એને ક્રશ કરીએ તો એમાંથી શું નીકળે, વેરી ગુડ. એવી રીતે રેતી લાવો અને એને ક્રશ કરીએ તો એમાંથી શું નીકળશે, નહીં કાંઈક તો નીકળશે ને. ઓલી જેમ મહેનત કરે છે એમ આમાં મળે. ફરીથી શું શબ્દ છે, શું શબ્દ છે, અને એટલા માટે પેલા શબ્દ કયો વાપરો, પેલી ગાથામાં શું શબ્દ વાપરો તો સ્વયં સ્વભાવ. સ્વયં સ્વભાવ હશે તો એમાં પ્રયત્ન કરશું તો કાર્ય થશે, પણ જેનામાં રેતીની અંદર તેલ જ નથી એનું ગમે તેટલું તમે કરશો તો કાંઈ થવાનું નથી, અને જ્યાં સ્વભાવ છે ત્યાં એની મેળ થશે તને. તો અહીંયા દ્રષ્ટાંતમાં શું આપ્યું, ફરીથી શું આપ્યું, યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય. તો એ જે યોગ્ય ઉપાદાન, એટલે તારે શું લેવું પડશે, ભલે ખાણમાંથી અશુદ્ધ હશે અત્યારના, પણ એ કેવું જોશે, પાષાણ સોનું જેમાં થોડું કર્યું એવું જોશે. પણ ખાલી પથ્થર લાવે ને એને સોની એને ગમે એટલી અગ્નિમાં નાખે તો શું થવાનું, કાંઈ જ એમાં થવાનું. અરે એ પથ્થર હશે ને કાળ મીણ તો પીગળશે પણ નહીં, હજી લોખંડ હશે એને ફર્નેસમાં નાખશે તો શું થશે, પીગળી પણ જશે પણ અહીંયા નહીં. તો એના માટે ન્યા શું તપાસ કરીએ, કોને કરીએ, શેમાં પ્રયત્ન કરીએ છીએ, કે જેમાં એનો સ્વભાવ છે તો એમાંથી પ્રયત્ન થાય છે. એમ અહીંયા તારે સ્વયં સ્વભાવની પ્રાપ્તિ થશે, પણ એ પહેલા શું કરવું પડશે, તારે તારે તારા ઉપાદાનને જાગૃત કરવું પડશે. જીવનમાં જે પોતે બારમાં તો બોલીએ સ્વર્ગે જવું છે પણ મારે અહીંયા મરવું નથી તો શું થાય, એને શું કહેવત છે, આપ મુવા વિના આપણે કરીને મારે મરવું તો નથી પણ સ્વર્ગે તો એમ અહીંયા શું કરવું છે, મારે સુખી તો થવું છે પણ સુખી સ્વભાવ વાળો પદાર્થ જોતો નથી. શું જોવે છે, મને સુખી તો થવું છે પણ સુખ જેનો સ્વભાવ છે એ પદાર્થ મારે તો ક્યારે પણ, ક્યારેક વિચાર નથી આવતો આમ બોલી તો લઈએ ભવ વન મે જીવર, એનું એ ક્યાંય વિચાર આવ્યો એનો, તો શું એના ઉપરથી શું લેસન શીખવા જેવું છે, એનાથી શું મેસેજ. તને અનંત કાળથી અનંત પદાર્થોનો મહેનત કરવા છતાં જો તને સુખ ન મળ્યું તો હવે શું થવું, વિચાર શું આવવો છે, કે હું શું ભૂલ કરી રહ્યો છું, કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી અને જ્યાં ગોતું છું ત્યાં છે નહીં. કમસે કમ એટલું તો ખબર પડે કે ન પડે, એક જ કામ કરી અને એમાં સક્સેસ ન ગયા ત્યારે શું થશે, શું એના માટે ગુરુદેવજી દ્રષ્ટાંત દેતા, શું દર્શન કયું દેતા, એક સોય મુકાઈ ગઈ હતી ડોસીમાં હતા, મોટી ઉંમરના હતા, એ સોય ખોવાઈ ગઈ હતી અને ક્યાં ખોવાણી હતી, ઝૂંપડી હતી, ત્યાં કઈ લાઇટ બાઇટ તો હતી નહીં અને ત્યાં થોડું ફંફેરું મળ્યું તો નહીં એટલે ક્યાં ગોતવા માંડ્યા, બારમાં લાઇટ હતી મ્યુનિસિપાલિટી ત્યાં ગોતે છે. હવે બે ચાર જણા આવ્યા કે એને દયા આવી, માજી શું ગોતો છે, મારી સોય ખોવાણી, તો એને એમ તો અહીંયા જશે, એ લોકો ગોતવા માંડ્યા, ન મળ્યું તો શું થયું, શું પૂછ્યું, તો એ ખોવાણી તો ઝૂંપડામાં, તો કે ન્યા કેમ નથી, કે ન્યા નહોતી મળતી એટલે એ હું ક્યાં ગોતું છું, બહારમાં તો મળી જશે ને, નહીં મળે પાકું છે, કેમ નહીં કેમ નહીં. જીવનમાં એક વિચારવા જેવું છે, હું એવી કોઈ મૂર્ખામી કરું છું કે નહીં, ફરીથી જ્યાં હોય ત્યાં ગોતે તો અનંતકાળ જાય નહીં, અને અનંતકાળ ગયો તો સમજી લેવું જ્યાં હું ગોતું છું ત્યાં છે નહીં. આપણે આપણા જીવન જેમ અહીંયા યોગ્ય ઉપાદાન એના માટે વાત કરે, આપણે ખાલી પથરા લઈને એને શું કરવા માંડ્યા છે, અગ્નિમાં નાખવા માંડ્યા, જરાય મળ્યું નહીં, શેનું મળે પણ, કારણ કે એમાં હોય તો તારે ઉપાદાન તૈયાર કરવું પડશે. હા, તું ભલે એમાં સોનું થોડું છે પણ એને પાષાણ પથ્થર જો હશે, સોનું પથ્થર જો હશે તો એમાંથી, ઓલાને અંધપાષાણ કહેવાય અને સુવર્ણ પાષાણ કહેવાય, જે ખાલી પથરા હોય એનું નામ શું કહેવાય શાસ્ત્રમાં, અંધપાષાણ એટલે એમાં બીજું કાંઈ જ ન થઈ શકે. અને આ કેવું છે, ખાણમાંથી નીકળેલું છે, કેવું છે, હજી અશુદ્ધતા વાળું છે, પથ્થરની રચકણ વાળું છે, પણ સાથે શું રહેલું છે, સોનું રહેલું છે. તો એ સુવર્ણ પાષાણ છે, એને યોગ્ય ઉપાદાન એટલે યોગ્ય પદ્ધતિ, એને જો અગ્નિનો તાપ દેશું, જેમ સમયસારમાં એ દ્રષ્ટાંત આવે છે ને, કે દ્રષ્ટાંત આવે સુવર્ણ ને પછી વલાની ને એની કઈક વાત આવે છે ને, શું બેડીની વાત નથી, એને અગ્નિની એના 16 વલુન 15 વલુન મધ્યમ પાક ને ઉત્કૃષ્ટ પાક ને એવું ક્યાંક આવે છે ને, નહીં આવતું હોય કદાચ, ભૂલ હશે કદાચ, 12મી ગાથામાં જે આવે છે, પરમ જે તેને શુદ્ધ નહીં જ્ઞાત છે, અપરમ ભાવે સ્થિત અને વ્યવહાર, એની ગાથાની ટીકામાં એમાં અહીંયા ફરીથી સુવર્ણ પાષાણ છે અને અગ્નિ આપે તો અહીંયા યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય, પથ્થર સાથેનું સોનું છે એમાંથી સોનાની એ પ્રાપ્તિ થાય છે, તેમ સુદ્રવ્યાદિ કરી થઈને શુદ્ધ થઈ જાય. એમ સુદ્રવ્યાદિ એટલે કે તને આવો યોગ મળ્યો છે, એમાં જો ઉપાદાન જાગ્રત કર્યું તો તને શુદ્ધાત્માની પ્રાપ્તિ થયા વગર રહેશે. ને હંમેશા યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, શેમાંથી સોનું મળશે, અંધપાષાણમાંથી કે સુવર્ણ પાષાણમાંથી, સુવર્ણ પાષાણ. પછી એના ઉપર શું કરવું પડશે, યોગ્ય અગ્નિ એટલે ઉપાય કરવો પડશે. એમ આપણને શું મળ્યું છે, અહીંયા સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળ્યો છે. અને એમાં ફરીથી એક સવાના માટે વાત તો કરી હતી કે સ્કૂલમાં 365 વર્ષ છે, એ દિવસ છે, 12 મહિના છે, એમાં કેટલા મહિના, કમસે કમ બધું કાઢો તો 6 મહિના તો પાકું ને, અને એમાં પર દિવસે કેટલા કલાક હશે, એમાં 6 કલાક, પછી 12માં બધું જ વિચારી લેવું, ટ્યુશન નજીક છે કે દૂર છે, અથવા સ્કૂલ કોલેજ દૂર છે. ત્યાં પેલી ક્રાઇટેરિયા શું હતી, શું ક્રાઇટેરિયા હતી, મને બેસ્ટ જોઈએ, બેસ્ટ ટ્યુશન ક્લાસીસ, બેસ્ટ. ત્યાં બીજાને બધાને શું થતું હતું, ગૌણ થઈ જાય. એમ અહીંયા ક્યારે એવું થયું કે મને અહીંયા સાચા સુખનો ઉપાય મળવાનો છે. મને જીવનમાં એટલી જો કિંમત લાગતી નથી તો આગળ પછી તો કોઈ પ્રશ્ન ને બધી જ તકલીફોને બધાને ગૌણ કરીને, ના ના આજ બહુ વરસાદ પડે છે ને બહુ ઠંડી લાગી ને ગરમી લાગી, આજ કોલેજ ન જાઉં, એવું બધું કર્યું હશે ને, નહીં ના તો ત્યાં તો શું કરવું પડે, હાજરી કમ્પલસરી હતી ને, જીવને કમ્પલસરી કરે તો જ કરવું છે. જીવનમાં પોતાથી જાગૃત થઈને કેમ નથી કરવું, ત્યાં તો ત્યાં કેટલા કલાક ગાળીએ છીએ એની સામે, આત્મહિતને માટે 24 કલાકમાં કેટલા કલાક ગાળીએ છીએ, એ બેનું કમ્પેરિઝન સરખામણી કરશું તો કેટલા ટકા મળશે આપણને. તો જો કાંઈ આપણને પ્રાપ્તિ તો સુખની કરવી, જે અનંતકાળમાં નથી થયું અને એની માટે આપણે પ્રયત્ન નથી કરવો, કોઈ સમય પણ નથી દેવો, કોઈ પ્રયાસ નથી કરવો, અને પછી ફરિયાદ શું થાય, સ્કૂલે જવું નહીં, ટ્યુશન ક્લાસ જવું નહીં, પછી નાપાસ થઈ તો શું ફરિયાદ કરવી, ટીચરની કેમ હું નાપાસ થયો, એની કરવા જેવી છે કે પોતાનો દોષ, પોતાની ભૂલ જો સ્વીકારવામાં આવશે તો એને ટાળવાનો ઉપાય થશે, પણ પોતાને પોતાનો દોષ જ જો દેખાતો નથી તો કાર્ય થવાનું નથી. તો અહીંયા આપણને બીજી ગાથામાં આપણને પહેલી લાઈનમાં દ્રષ્ટાંત છે અને બીજી લાઈનમાં એનો સિદ્ધાંત છે. તો તેવી રીતે તેમ સુદ્રવ્યાદિ કરી, સુદ્રવ્યાદિ એટલે 12માં નિમિત્ત રૂપે જોઈએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ. તો આપણને ભલે પરોક્ષપણે પણ આવા સત્પુરુષનો અથવા જીનેન્દ્ર દેવની, સિમંદર ભગવાન અત્યારના ક્યાં બિરાજે છે, વિદેહ ક્ષેત્ર, વિદેહ પણ કેટલા છે, 5 છે, તો ક્યાં વિદેહ, એમને સુદર્શન મેરુના પૂર્વ દિશામાં પણ, વેરી ગુડ, ઉત્તર તરફના પુષ્કલાવતી જયમાં પણ, બરોબર ને, સિમંદર ભગવાન ક્યાં બિરાજે, ફરીથી ક્યાં બિરાજે છે, મારા આત્મામાં. અરે કમસે કમ એવી ભાવના કેમ ન જાય થાય કે જીન મારા જીન મંદિર, જીન મંદિર એટલે જાણે સાક્ષાત સમોસરણ છે, વેદી એટલે જાણે જીનેન્દ્ર દેવનું એ સિંહાસન છે, અને પ્રતિમા એ જાણે કના જેવી છે, એ સાક્ષાત પરમાત્મા એના જેવી છે. આમ તો બોલી લેશું સિમંદર ભગવાન અહીંયા વિહાર કરીને આવે તો પાક્કું કહેવાનું, પાકું કહેવાનું, સિમંદર ભગવાન અહીંયા વિહાર કરતા કરતા અહીંયા આવી છેડા, ચલો તો શું થશે, ચોથો કાળ એટલે ચોથો કાળ, મારા અંદર તો કાંઈ ફરક નહીં પડે ને, અને પછી ઓફિસમાં કોઈ એપોઇન્ટમેન્ટ કમિટમેન્ટ કર્યું હોય, પાકું કહેવાનું, રહી જશે કે જાશું, ના ભગવાનને કહેશે રેકોર્ડ કરી દેજે કોકને, પછી હું જોઈ લઈશ. આપણા બધા માટે વાત છે, કોઈના માટેની વાત નથી. એક જો તને એ ભાવના હોય તો એમ કેમ ન થાય કે મારા માટે સાક્ષાત સિમંદર ભગવાન અહીંયા બિરાજે છે. 12માં એક કોકના રાગને વશ ખેંચાય નહીં, ક્યાં પહોંચતા હશો, ક્યાં પહોંચતા? કોઈનો વળી ખબર નહીં, કઈ ફ્રેન્ડ હોય ને એનાય અહીંયા બોમ્બે રહે ને સામે એન્ડ કયો લઈએ, કઈ સિટી લઈએ, કલકત્તા લે. ચાલો એક એક કલાકનો, આધા કલાક કલાકનો ખાલી હાજરી પૂરવાની હોય, એને ખરાબ ન લાગે તો અહીંથી કરશે ને, ફ્લાય કરીને હવાના જઈને. બસ આટલો રાગ તને આટલો ખેંચાવે છે, એક મિત્રનો રાગ આટલો ખેંચાવે છે, ભગવાન પ્રત્યેનો રાગ નહીં કે ભક્તિ તને 5 કિલોમીટર એ નથી ખેંચાડતો. તને એક મિત્રનો રાગ બને છે કે નથી બનતો? આવું ક્યારે કાંઈ એની સાથે ન હોય, ખાલી અમારો કોલેજનો હતો ફ્રેન્ડ, સ્કૂલનો હતો. એક મિત્ર પ્રત્યેનો રાગ ક્યાં સુધી ખેંચાવે છે આપણને? ગમે એવા કામ પડતા મૂકીને ખેંચાવે. તો ભગવાન પ્રત્યે એટલી ભક્તિ નથી આપણને કે 5 કિલોમીટર આપણને લઈ આવી શકે. અરે કમસે કમ અડધો કલાક જીવનમાં દરરોજનો કાઢી શકીએ આપણે. બહુ જ પોતે જો પોતાના પરિણામોનું સંશોધન કરશું ને તો મારી જેવો જેને અધમા અધમ અધિકો પતિ છે ને, શબ્દ વાંચે છે કે નહીં? ક્યાંય સકલ જગતમાં હું એ નિર્ણય કરવાના સાધન કરશે. શું જીવનમાં પોતાની હીન દશાનો વિચાર કેમ નથી આવતો કે કોઈના રાગના ભાઈ આજ કેમ નહોતા આવ્યા, કે શું થાય, ઓલાનું આમ હતું, ત્યાં હતું, કોકનું હતું, ત્યાં ખેંચાઈ ગયો છું. પણ ભગવાન પ્રત્યેની એટલી એ તે આત્મહિત માટેની વાતની છે, એમાં પણ જો આવા ભાવના ભક્તિના પૂજ્યતાના જો ભાવ ન થાય તો શું મેં પરમાત્માને શીખાયરા છે? ભગવાનની અહીંયા પ્રતિષ્ઠા કરી, બિરાજિત કર્યા, ઉત્સવ મનાવી લીધો, મારું કામ પૂરું થયું ને? નહીં તો શું થયું? કેમ ભગવાન તો બિરાજમાન તો કરી દીધા, હવે શું? અરે શરૂ હવે થયું છે કે જીવનમાં મારા અંતિમ શ્વાસ સુધી એ પરમાત્મા પ્રત્યેની મારી પૂરી અર્પણતા રહેવાની છે. જગતમાં કદાચ બીજું કામ થાય કે ન થાય, મારી એ પહેલી લાઈફની અંદર, જીવનની અંદર આ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવવું જોઈએ. તો એ વાત અહીંયા આપણને કે એમ સુવાદિ કરીને જીવ શુદ્ધ થઈ જાય છે. તો અહીંયા બે વાત કરી. કઈ બે વાત કરી? શુદ્ધ થવા માટે, પરમાત્મા થવા માટે પહેલું શું છે? એક સ્વયં પોતાના ઉપાદાનની એને તૈયારી કરવી પડશે. પથ્થર લઈને નહીં, સુવર્ણ પાષાણ લઈને એને અગ્નિમાં નાખવું પડે. ખાલી પથરા નાખશું કામ નહીં થાય. એમ પોતાની ઉપાદાનની જાગૃતિ કરશું, મારે આત્મહિત કરી જ લેવું છે એવી અંદરની જાગૃતિ થશે, તો પછી એને આગળ સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં એને આગળ વધવાનો અવકાશ એ રહેવાનો છે. એ રીતે બે વાત કરીને હવે એમાં જો એમાં થોડુંક વિશેષ છે, 5મા પાના ઉપર થોડુંક વાંચીએ. એમાં પોતે જેમણે કર્યું છે છોટા ભાઈ, એનો આનો ગુજરાતી એમણે આધાર આપ્યા છે. સમાધિ તંત્રનો 99 નંબરની ગાથા છે, 5મા પાને ઉપર સૌથી પહેલી લાઈન વિશેષ. નિજ ઉપાદાનથી જ કાર્ય થાય છે. શબ્દ મળે છે? શું છે નિજ ઉપાદાન? એટલે એની વ્યાખ્યા આપણે આમાં તો હજી નથી આવ્યું, બીજો આપણે જે બોલીએ છીએ પછી એમાં આવે છે. સુવાક્ય પહેલા બનારસી દાસજી ઉપાદાનની વાત કરે. ઉપાદાન નિજ શક્તિ હે, પોતે પોતાનો પુરુષાર્થ કરવો એ જ પોતાનું ઉપાદાન છે. અને ઉપાદાન જ્યાં સ્વયં પુરુષાર્થથી પોતાનું કાર્ય કરે છે ત્યાં નિમિત્તની ઉપસ્થિતિ હોય. જો શબ્દ શું આપ્યો છે? નિજ ઉપાદાનથી જ. પછી શબ્દ આગળ શું છે? કોઈ કોઈ કાર્ય થાય છે, બરોબર? નહીં, કોઈ પણ કાર્ય. અને એટલા માટે કોઈ પણ કાર્ય થાય એમાં સમવાય કેટલા હોય છે? 5. એમાં એક ક્યુ છે? ક્યાં ક્યાં 5 ક્યાં ક્યાં છે? સ્વભાવ પુરુષાર્થ, બીજું જ છે સ્વભાવ પુરુષાર્થ, કાળ ભવિતવ્ય અને નિમિત્ત. એમ અહીંયા પહેલું ફરીથી પોતાનું જ ઉપાદાન. ફરીથી અહીંયા શું ઉપાદાન હતું દ્રષ્ટાંતમાં? સુવર્ણ પાષાણ. એમ અહીંયા પોતાની નિજ ઉપાદાનની જો તૈયારી. અને એટલા માટે સમય કોઈ પણ કાર્ય ઉપાદાન વિનાનું જે છે એ થતું જ નથી. નિમિત્ત નથી માટે કાર્ય નહીં થયું એવું ક્યારેય નહીં હોય. સ્વયં જો ઉપાદાનમાં કાર્ય કરવાનો કાળ પાકે છે ત્યાં નિમિત્તની હાજરી નિમિત્ત વગર કોઈ કે મારું કાર્ય અટક્યું છે કોઈ શક્ય નથી, ક્યારે પણ નથી. અને પ્રવચન સારમાં એના માટે તો 16મી ગાથા સ્વયંભૂ, તારું કાર્ય કરવાનો તું સ્વયં સામર્થવાન છો. છ છ કારક તારી પાસે છે, સ્વયં અને ભૂ, તારે થવું એ તારા છ કારક તારામાં સામર્થ રૂપે. એમની જ કાર્ય પોતાથી થાય છે. અને એ રીતેની છે કે પરમાર્થે સ્વતઃ જ પોતાની જ મેળે, આત્માથી જ પોતાની મેળે એટલે આત્માથી જ પરમાત્મા પદની પ્રાપ્તિ થાય છે. અને આ રીતે હજી એને પેરેગ્રાફ છોડી નીચે, નિમિત્ત હોવા છતાં નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરણમન હોય છે. આજે આ બધા પ્રિન્સિપલ્સ છે આ બધા. અને પૂજ્ય ગુરુદેવસિંહ પાંચ મુખ્ય પ્રિન્સિપલ જેના નિમિત્તે ગુરુદેવસિંહ આપણને, જેમાં વિપરીતતા બહુ જ હતી એનું આપણને શું છે, પાંચ ક્યાં, ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ. એ પાંચમાં આપણી ગુરુદેવસિંહ પોતાની જયારે હતા ત્યારે બધું એનું બોલી લેતા હતા. કોઈ કાર્ય સેનાથી થાય, નિમિત્તથી થાય, કોઈ સેનાથી થાય, ઉપાદાનથી થાય. નિશ્ચય કરતા નહીં, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય. અને કાર્ય કેવું થાય છે, એક પછી એક તો થાય, પણ આ જ થાય એવો નિયમ નહીં. બરોબર છે ને, એક પછી એક તો થાય જ, પણ અને જો એવું નિશ્ચિત હોય તો શું થશે, અમારો પુરુષાર્થ ઉડી જશે. બરોબર છે, ક્રમબદ્ધને માનશું તો પછી, કારણ કે બધું પ્રી ડિટરમાઇન્ડ બધું છે ને, પ્રી, એટલા માટે અમારે કાંઈ ફરીથી એનો ક્રમબદ્ધ શું, કાળ શું છે અને પુરુષાર્થ શું છે. કાળ એ સમય દેખાડે છે અને રચના એ પુરુષાર્થની છે. એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો, કોઈ કાળે થયું, કાળે થયું, પણ રચના સેનાથી થઈ, પુરુષાર્થથી. એમાં ક્યાં ઉડી ગયું, એ કાળ આવ્યો એટલે કાંઈ પ્રયત્ન ઉડી જાય છે, કે જે તારો પુરુષાર્થ છે ત્યાં જ કાળ પાકેલો છે, અને કાળ પાકે છે તો એને અનુરૂપ પુરુષાર્થ થયા વગર રહેતો નથી. અને ક્રમબદ્ધનો સ્વીકાર જ મોટા મોટો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો સ્વીકાર શું કરાવે છે, આપણે પુરુષાર્થ કોને માનીને બેઠા છીએ, આગળ પાછળ કરવું, થતાને અટકાવવું અને ન થતાને કરવું એ પુરુષાર્થ નથી, કરતા બુદ્ધિનું અભિમાન છે. ક્રમબદ્ધનો સ્વીકાર થતા અકર્તાનો પુરુષાર્થ છે. આપણે કરતા બુદ્ધિને પુરુષાર્થ માની બેઠા છીએ. બે જ્યાં વ્યાખ્યામાં જ મૂળ વિપરીતતા હોય ત્યાં અર્થ કેવી રીતે થશે. તો અહીંયા ફરીથી શું લખ્યું છે, નિમિત્ત હોવા છતાં, નિમિત્તનો નિષેધ નથી, કારણ કે બેનો શું છે, સંબંધ છે. ઉપાદાન, નિમિત્ત, નિમિત્ત, નૈમિત્તિક એ બે હોય છે, પણ હોવા છતાં કાર્ય કેવું થાય છે, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરણમન હોય છે. ફરી સિદ્ધાંત, ઘડો થયો, એ ઘડો એ કોનું પરણમન છે, કુંભારનું છે. કુંભારે જ ઘડો કર્યો ને, ઘડો કોને કર્યો, માટીએ કર્યો કે કુંભારે કર્યો, કોને કર્યો. અચ્છા, અહીંયા આ મર્યાદાની અંદરમાં, મંદિરની મર્યાદામાં એ ઘડો કોનાથી થાય, માટી થઈ થાય, અને બહાર નીકળે એટલે કોનાથી થાય, કુંભારથી થાય. ના ના, આવું બધું હતું ગુરુદેવસિંહના પ્રવચનોમાં. ત્યારે રામજીભાઈ કે સાહેબ આપ તમે કયો છે, તો અહીંયા સોનગઢના આપણા કોમ્પ્લેક્ષની અંદર ઘડો સેનાથી થાય, માટીથી થાય, અને બહાર નીકળે તો સેનાથી થાય. નિમિત્તની હાજરીનો નિષેધ નથી, પણ કાર્ય કોણે કર્યું, કાર્ય કોણે કર્યું કઈ રીતે આપણને ખબર પડશે, હાઉ વી કેન, આપણને ખબર કેમ પડે. તારે એટલું સમજી લેવું, એ રૂપે પરણવું કોણ, ઘડો થયો એ કાર્ય થયો ને, ક્રિએશન થયું કે નહીં, તો એના રૂપે કોણ થયું, માટી કે કુંભાર, કેટલા ટકા માટી. અરે જેનો ક્યાંય પ્રવેશ નતો એને તું કરતા કેમ માને છો, જેનું કોઈ ઇન્વોલ્વમેન્ટ જેનામાં નથી, જેનું કોઈ કરવા પણ નથી એને તું કરતા માને. પૂરેપૂરો ઘડો 100% એના માટે છે, માટીમય છે, તો જે રૂપે પરમે એનો કરતા હોય કે નહીં, જે એ રૂપે થતું જ નથી એને તું કેવી રીતે માને. આ રીતે એક પહેલો પાયા હતો સુધા. તો અહીંયા આપણને એમ કહે છે કે પરિણમન હોય છે. હવે એના ઉપરથી પ્રશ્ન જો આપણને થાય છે, એના ઉપરથી પ્રશ્ન કરે છે કે જો આ રીતે જો તમે કહેશો કે સ્વયં ઉપાદાનથી જ કાર્ય થાય છે તો પછી આ બધી વ્રતાદી બધા કરવા છે એ બધા અમારા માટે તો કેવા થશે, નકામા થશે. કારણ કે કાર્ય તો કોનાથી થયું, ફરીથી સેનાથી, સ્વયં શબ્દ આવ્યો હતો ને, સ્વયં બધું થાય છે તો બીજાની તો અમારે કાંઈ હવે જરૂર નથી, ગમે એવું અમે કરીએ. તો એના માટે ત્રીજી ગાથામાં દ્રષ્ટાંત આપણને આપે છે. ત્રીજી ગાથાનું છે પાંચમા પાને, આમાં છે, કદાચ પેજ અલગ હશે. આઠમું પાનું છે, નીચે પદ્યાનું વાત, આઠમું પાનું છે. તો અહીંયા ત્રીજી ગાથા આપણે લઈએ. છાયા આ તપસ્થિત જો એમાં આખું આપણને એ બહુ સરસ દ્રષ્ટાંત એમાં આપે છે કે કેવું થયું કે ત્રણ જણા એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. આ તો પહેલાના જમાનામાં, અત્યારના તો કોઈ ચાલે પગે ચાલવાનું તો લગભગ ભૂલી જ ગયા છે આપણે. તો અહીંયા તો એક ગામથી તો ત્રણ ફ્રેન્ડ નીકળ્યા. એમાં રસ્તામાં એક ગામ આવ્યું, એમાં એક ભાઈ કે અહીંયા મારા જરા ઓળખીતા છે, હમણાં જરસ જઈને હું અડધો કલાક જઈને આવું છું. તો એ ભાઈ ક્યાં ગયા? અંદર ગામમાં ગયા. હવે બે જણા ઉભા હતા, એ ક્યાં ઉભા? હવે ક્યાં ઉભા? રસ્તો તો હતો, રસ્તામાં ઝાડ ને એવું બધું હોય ને, તો એ ક્યાં? બે જણા ક્યાં ઉભા હશે? એક જણ કે હું છાંયડ નીચે બે, અને એક ક્યાં ઉભો રહ્યો? તડકા માર્યા. હવે વિચાર કરીએ શું છે, એને રાતો બેને જોવાની જ છે. જોવાની છે કે નહીં? કોની જોવાની છે? ઓલો જે ત્રીજો ફ્રેન્ડ છે એ ગામમાં ગયો છે, બહાર ન આવે ત્યાં સુધી રાતો જોવાની. તો પ્રિફર આપણે શું કરશું? અહીંયા ઝાડનો છાંયો હતો અને તડકો હતો, આપણે શું નક્કી કરશું? ફરીથી બહુ જ વિચારવા જેવું છે. દ્રષ્ટાંત તો સિમ્પલ લાગે છે ને, સાવ બહુ ઇઝીલી છે ને, કે ત્રણ જણા નીકળ્યા હતા, એમાં રસ્તામાં એક ગામ આવ્યું અને એક ભાઈ કે મારા સંબંધી છે, જસ્ટ હમણાં આવ્યો, આવી જ જાવ. તો બે જણા ત્યાં રસ્તામાં બારમાં છે, એ ક્યાં ઉભા રહેશે? એક છાંયડો પણ છે, તડકો પણ છે. તો એ એક છાંયડામાં ઉભો અને એક તડકે ઉભો. હવે એક આ પરિસ્થિતિ ક્યારની છે? ઝાડ નીચે રહેવા માટે ત્યાં આવ્યા છે કે ક્યાં? એક પરિસ્થિતિને વશ છે. અને એ ક્યાં સુધી રહેવું છે? મન હશે ત્યાં સુધી નિરાતે રહેશું. જો બે પ્રકાર છે, ઉભા રહેવું પડે છે અને એ પણ અમુક સમય માટે. બે પ્રકાર કાર્ય કાળની મર્યાદા છે. ઓલો કદાચ મોડો આવશે તો કહે કે ભાઈ મોડો ન કર, જલ્દી આવજે પાછળ. તો ફરીથી ઉભા રહેવું પડે છે કારણ કે ઓલો ગયો છે. અને કેટલો ટાઈમ ઉભા રહેવું? ના, છાંયડામાં બહુ જ મજા આવે છે ને, હું તો અહીંયા જ રહી જાય સાહેબ. તો શું છે? બે પ્રકાર, ઉભા રહેવું નથી છતાં ઉભા રહેવું પડે છે અને કાળની મર્યાદા. એવી રીતે શું વિચારશું આપણે? કે અહીંયા તો જ્ઞાનીની વાત લેજે, મોક્ષ માર્ગે જાય છે. આપણે એક વિચાર કરીએ, આપણને આપણા આત્માના સાધનામાં આપણે આગળ વધવાનું છે, એમાં કોઈ કાળે કોઈ એવા યોગમાં એ આપણે રહ્યા છીએ તો ક્યાં રહેશું આપણે? પાપના પરિણામમાં કે એ ભૂમિકાનો યોગ શુભ રાગમાં? શું છે? સાધનામાં આગળ વધીએ છીએ એમાં કોઈ કારણસર અટકવાનું થયું છે તો ક્યાં હશે? જેમ અત્યારના પ્રતિક્રમણમાં શું આવ્યું, શ્રાવકના અણુવ્રતની વાત આવી કે નહીં? તો એ શું છે? શું છે? જ્ઞાનીને, શ્રાવકને અણુવ્રત છે, મુનિરાજને મહાવ્રત છે. એ શું છે? કે પોતાની સાધનાની દશામાં પુરુષાર્થ હજી એટલો પૂર્ણ નથી થતો તો રોકાવું પડે છે. જેમ કે ઓલું ક્યાં હતું, ડેસ્ટિનેશન જવું તું, એમાં રસ્તામાં શું કરે છે? રોકાવું પડે. કારણ કે ઓલો ગયો છે એમ. અહીંયા મોક્ષ એ આપણું શું છે? એ ગંતવ્ય સ્થાન છે, ડેસ્ટિનેશન છે, ત્યાં જવું છે. અને ત્યાં સુધી વચ્ચે એ રોકાવાનું પડે છે, પૂરું થતું નથી. તો શેમાં? જેમ અહીંયા સાધના આચાર દેવે કરી, તદભવે મોક્ષ તો થયો નહીં. તો ક્યાં ક્યાં છે અત્યારના વૈમાનિક દેવ? તો ખરા વૈમાનિકમાં ગયાથી શું કરશે? ત્યાં એ રોકાવું પડે છે પુરુષાર્થ. એમ અહીંયા પુરુષાર્થ તો મોક્ષ માર્ગમાં જ પહોંચવું છે, વચ્ચે રોકાવું પડે છે. તો તે ભૂમિકાને યોગ જેમ ઓલો છાયામાં ઉભો છે, પણ છાયામાં ઉભેલો બે કન્ડિશન, કઈ બે કન્ડિશન? રોકાવવું પડે છે, હોંશથી નહીં. ઓલો ગયો છે પણ રોકાવવું પડે છે, અને એ પણ કેટલા માટે? કાળની મર્યાદા, થોડા સમય માટે. એમ આપણી ભૂમિકામાં પણ પહોંચવું છે મોક્ષમાં, એ સાધનામાં થોડા રોકાણા છે, તો ત્યારે શું હોય છે? વ્રતાદિ હોય છે, પણ એમાં કાયમ રોકાવા જેવું નથી. તે રીતે અહીંયા કે છાયા આતપસ્થિત, છાયામાં એક જણ ઉભો છે, બેઠો છે, અને આતપ એટલે તડકામાં ઉભો છે. જન પામે સુખ, તો એમાં આકુરતા વધારે ઓછી છે, જે તડકામાં ઉભો છે ને વધારે આકુરતા છે અહીંયા મન. પણ ભાવના કેવી છે? છાયામાં ઉભેલાની પણ શું ભાવના છે? કેમ ઓલો જલ્દી આવે ને જલ્દી જાય? એવી જ રીતે તેમ દેવપદ વ્રત થકી આ અવ્રતે નારક દુઃખ. જો ફરીથી એમાં આચાર્ય સુસિદ્ધ કર્યું, ફરીથી ધર્મ કરવાથી આપણે ક્યાં જશું, નરકમાં કે દેવ પર્યાયમાં? ધર્મ કરવાથી દેવ પર્યાયમાં જશું કે નરક પર્યાયમાં? કેમ, ધર્મ કરે તો સ્વર્ગમાં જ જાય ને, બીજે ક્યાંય? નરકમાં થોડી કોઈ જાય, દેવમાં જાય ને, દેવ પર્યાયમાં જાય ને. શું શબ્દ વાપરો છે અહીંયા? શું ભાવ છે? દેવ પદ વ્રત થકી, ધર્મ થકી શબ્દ નથી વાપરો. ધર્મનું ફળ ક્યારે પણ ગતિ નહીં હોય, ધર્મનું ફળ ભાવ નહીં હોય. કેમ નહીં હોય? ધર્મનું ફળ ગતિ કે ભાવ કેમ ન હોય? પ્રશ્ન નહીં પૂછવાના ને ફરીથી. ગતિ અને ભાવ શું છે? ગતિ અને ભાવ શું છે? સંયોગ છે. કોઈ પણ ગતિ મળી, કોઈ પણ ભાવ મળ્યો અને સંયોગ નહીં હોય એવું ક્યારેય નહીં હોય. તો તારે સંયોગ જોવે છે કે સ્વભાવ જોવે છે તને? તો વ્રતથી શું થવાનું છે? કસાઈની મંદતાથી, પુણ્યથી શું થવાનું છે? આ અભિપ્રાય હતો જ, આપણો બધાનો જ અભિપ્રાય હતો, અને કદાચ અત્યારના પણ ખૂણે ખાંચરે હશે. થોડું કરશું તો કરતા કરતા શું લખ્યું છે અહીંયા આચાર્યદેવ? શું લખ્યું છે? એ વ્રતથી શું મળવાનું છે? દેવપદ સ્વર્ગ મળવાનું છે, અને અવ્રત એટલે કસાયની તીવ્રતાના પરિણામથી નરક મળશે. પણ અંતે મળશે શું? ભવ મળશે, ગતિ મળશે, સંયોગ મળશે તને. સંયોગ બોલી તો લઈએ છે, અરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાનમાં શું ફરક છે? શું ફરક છે? મુખ્ય એક સામાન્ય, ઘણા પણ એક સામાન્ય. એક શરીર સહિત છે અને એક શરીર રહી છે, એમ કહે ને. અશરીરી સિદ્ધ ભગવાન, અને સકલ કહે ને, સકલ અને નિકલ. સકલ પરમાત્મા એ કોણ છે? અરિયન, શરીર સહિત છે, અને નિકલ પરમાત્મા એ કોણ છે? શરીર રહીત સિદ્ધ ભગવાન. તો તારે શું જોવે છે? સંયોગ જોવે છે કે સ્વભાવ જોવે છે? તો અહીંયા કે છે, ગઈ વ્રત કરવાથી તને શું મળવાની છે? ગતિ મળશે, ભાવ મળશે, સંયોગ મળશે, પણ તને સ્વભાવ મળવાનો. પણ જ્યાં સુધી પહોંચાતું નથી તો ત્યાં સુધી વ્રતાદિ હોય છે, છે એનો નકાર નહીં. જેવી રીતે જ્યાં જ્યાં ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત હોય છે, એમ પોતાની ભૂમિકાને અનુસાર શુભ પરિણામ તો હોય જ છે. સૌધર્મ ઇન્દ્ર હોય એ તો ખબર હશે ને, પંચકાણ ગુજવે એટલે એને સમ્યક દર્શન હશે કે નહીં હોય? સૌધર્મ ઇન્દ્રને કદાચ હોય, બધાને હોય કે ન હોય એવો નિયમ નહીં. હોય કે ન હોય સૌધર્મ ઇન્દ્ર? બધા સૌધર્મ હોય કે ન હોય? હોય કે ન હોય? કદાચ ન પણ હોય, નિશ્ચિત હોય? નિશ્ચિત હોય. અચ્છા, એ કેવું હોય? ક્ષાયિક સમ્યક તો હોય કે ઔપસમિક? ક્ષાયિક સમ્યક હોય. પછી એને કેટલા ભાવ હજી કરવાના બાકી? આ બધું પાકું છે, એકદમ પાકું છે. તો જ્યારે પણ હજી બાળ તીર્થંકરનો જન્મ નહીં, ગર્ભમાં આવ્યા ત્યારે, અરે એ પહેલાની પણ તૈયારી કરતા હોય કે ન કરતા? કુબેરને આજ્ઞા કે 6 મહિના અગાઉ હજી તો ગર્ભમાં આવ્યા પહેલા નગરીની રચનાને બધું, અને ગર્ભમાં આવે તો જાય છે ને માતા પિતાનું સન્માન કરવા, ગર્ભ કલ્યાણ કુજવા આવે છે. હજી તો બાળ તીર્થંકરનો શું નથી થયો? જન્મ નથી, બાકી તીર્થંકર પ્રકૃતિનો ઉદય તો હજી ક્યારે આવવાનો છે? 13મે ગુણસ્થાને આવવાનો છે. હજી જન્મ નહીં, તેરમે ગુણ સ્થાને અરિયંદશા, એ પહેલા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એક ભવતારી, એને જો આવા ભાવ આવે તો આપણને કેટલા ભાવનું નક્કી છે, કેટલા ભાવ કરવાના છે આપણે? નહીં પછી શું થઈ ગયું છે? માર્ગદર્શન કયું ઓપ્સમિક કયું થયું? જીવનમાં ફરીને વિચાર કરે કે એની ભૂમિકામાં એને જો આવવું હોય તો આપણી ભૂમિકામાં આવવું તો હોય જ છે, એ છે એનો નિકાર નથી, એમાં ક્યાંય અટકતો નહીં. કારણ કે શું છે, ફરીથી એ શું કરે છે, રાહ જોતો ઉભો છે. શું છે, એ પંથ કપાણો નથી. શું છે, ત્યાં એને શું રહેવું પડ્યું છે, ઉભા રહેવું પડ્યું છે. એને ગમતું નથી પણ બીજો કોઈ ઉપાય નથી, એમ આપણી ભૂમિકા અનુસારે એ જિનેન્દ્ર દેવના દર્શન, અભિષેક, પૂજન, ભક્તિ, સ્વાધ્યાય, અને એટલા માટે તો આવે છે ને, બીજા પ્રતિક્રમણમાં આવે છે ને. ક્યાં છે છ આવશ્યક, ક્યાં છે શ્રાવકના? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. કોને હોય છે, ક્યારે હોય છે? મંડે ક્યુ હોય છે? જિનેન્દ્ર પૂજા. ટ્યુઝડે ક્યુ હોય છે? ગુરુ ઉપાસના. નહીં, પ્રતિદિન વાંચી લઈએ છીએ, આપણે વિચારવું પ્રતિદિન હું કેટલું કરું છું એમાં. તો એ અહીંયા આપણને વાત કરીને ત્રીજા કળશની અંદર ફરીથી બે દ્રષ્ટાંત આવી ગયા. ક્યાં બે દ્રષ્ટાંત આવ્યા? પહેલું શું નક્કી કરવું પડશે, બીજી ગાથામાં શું આવ્યું, તારે બે જુદા પાડવા પડશે. ક્યાં બે જુદા? એક અંધપાષાણ એટલે ખાલી પથ્થર છે, અને એક બીજું કોઈ સુવર્ણ પાષાણ એટલે પથ્થર છે પણ સાથે શું એમાં રહ્યા છે, રજકણના કણ. એ બેનો વિવેક તારે કરવો પડશે. તારે આત્માની આરાધના કરવી તો સાચા દેવશાસ્ત્ર ગુરુ કોણ છે, કુદૈવાદી કોણ છે, એનો નિર્ણય કરવો પડશે. અને પછી શું કરવું પડશે, અહીંયા શું આપ્યું છે ત્રીજામાં, કે તારે સાધના કરે છે અને એમાં પૂર્ણતા નથી તો ત્યાં સુધી તારે તારી ભૂમિકાને અનુસાર સાધનાની સાથે આવા સહેજ પરિણામ પોતાના જીવનમાં હોવા જોઈએ. એ વાત કરીને પછી આગળ એના કળશમાં હજી ગાથામાં એક એક પછી આપણને દ્રષ્ટાંત શિષ્ય પ્રશ્ન પૂછશે અને આચાર્યદેવ એનું સમાધાન કરશે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
આજની જેમ આવતીકાલે સવારે 6:30 વાગ્યાથી બધો પ્રોગ્રામ અથાવત રહેશે.
ભારતી તોહે જપુ દિન રૈન, જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન સે સુજે લોકા લોક, સો વાણી મસ્તક નમુ સદા દેત હું દો. જય હો.